સમાન રથ અને ઘોડા એમનામાં ક્ષમતા છે અયોધ્યા સુધી પહોંચવાની, છતાંય ગોહરાજ નિષાદે પોતાના જ્ઞાતિજન નિષાદોને આપ્યા જાઓ અને એ રથને તુલસીદાસજી કહે છે ચલે ઉ રથ લઈ નિષાદા, રથને લઈને નિષાદો ચાલે અયોધ્યા તરફ, ઘોડા નથી ચાલ્યા, રથ ઘોડા નથી લઈ જતા, રથ નિષાદો લઈ જાય. હાંકવા માટે પણ સુમંતજી શક્તિમાન નથી, એટલે સારથીનું કામ અને ઘોડાઓનું કામ બંને કામ નિષાદો કરી દે. આમ ચલે અવધ લઈ ચલે, ચાલવા માંડી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. હોય જનઈ છન વારંવાર, ક્ષણે ક્ષણે, હર પલ મનમાં બીજું કઈ જ નહીં કે હે પ્રભુને મૂકી મૂકીને પાછા જવાનું, રથ અમારે લઈ જવાનું, વારું આવ્યું. ભગવાનની સેવા કરવાની તો ન મળી, પણ માત્ર ખાલી રથ લઈને અયોધ્યા જવા. હોય વિશાળ કે અયોધ્યા પ્રભુવાળી અયોધ્યાના દર્શન કર્યા હોત તો કેવો આનંદ આવત, અને આજે પ્રભુ વગરની અયોધ્યાને જોવાનો વિશાળ વિશાળ વિશાળ. છતાંય મગન હોય, પ્રસન્નતા પણ એટલી જ છે કે કઈ નહીં, તમારા દાસન ના દાસનો દાસ, ફિર ફિર કે મેં દાસ હું, જૈસે હંસ સરોવર પાર, તુમરે દાસન કે રાધા. એમ નિષાદો પણ વિચારે છે કે ભગવાનનો રથ અમારે લઈ જવાનો આ લાભ, આ અવસર. મગન હોય છન છન મગન, પ્રસન્ન થાય અયોધ્યાજીના દર્શન કરીશું. ભગવાન જે રથમાં બેઠા છે એ રથ, ભગવાનને બેઠેલો રથ અમારે લઈને જવાનો છે. હોય મગન ક્ષણ ક્ષણ, પ્રસન્નતા પણ અનુભવે છે અને મનની અંદર ક્લેશ પણ અનુભવે છે. ભગવાન વગર અમારે જવાનું. નદી સુંદર રીતે વહ્યા જ કરતી હોય, પણ જયારે સમુદ્રનો સંગમ આવે ને ત્યારે એનો પ્રવાહ પણ હોય અને સમુદ્રનો પણ એમ સામેથી ધક્કો, એટલે અંદર જવાય બહાર રહેવાય, બહાર રહેવાય અંદર જવાય. આમ એક અવઢવવાળી પરિસ્થિતિ, જેમ કે મેળામાં જઈએ ધક્કા ધક્કીમાં હઈએ, થોડાક આગળ જવાય થોડાક ધક્કો પાછળ, એમ પ્રભુના વિષાદની યાદ આવે ને એટલે પગ પાછો પડે. પણ પ્રભુના રથની સેવા અમને મળી છે, અયોધ્યાજીના દર્શન અમારે થવાના છે, એમ મગન હોય છનઈ છન મગન. આમ ભાવો બદલાતા રહે છે, સ્વાભાવિક છે. જ્યારે ચાલક પોતાના ચાલકના સ્થાન ઉપર બેસે ને ત્યારે એના વિચારો, જેને ડ્રાઇવિંગ કર્યું એને પૂછો, જે ચાલ્યા જ કરતા હોય વિચારો, ડ્રાઇવિંગની સીટે બેઠા પછીથી કંઈક મન આમ વિચારે આમ વિચારે, આગળ પાછળ બધું વિચાર્યા કરે. એમ નિષાદો પણ રસ્તો કાપવાનો છે, એટલે સમય કેવી રીતે પસાર કરવો, એક ને બીજો વિચાર, બીજો વિચાર ને પહેલો વિચાર, આમ વિચારોનું પરિવર્તન પણ થયા જ કરતું હોય છે. એટલે તુલસીજીએ બધી જ રીતે નાણીને સરસ શબ્દો ગોઠવ્યા છે. હોય છન છન મગન વિષાદા, રથ લઈ ચલે અવધ નિષાદા. ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે, પણ લઈને ચાલતા ચાલતા જેને કહેવાય ને મનની મનનો અભ્યાસ, મનનો અભ્યાસ કરવો એટલે કેવા વિચારો કરે છે, ક્યારે આપણે મનના વિચારનું વિજ્ઞાન વાંચીએ છીએ, તો એ વિચાર વિજ્ઞાનની અંદર પણ આ બધું જ સમાયેલું છે. વિચાર વિજ્ઞાન એ પણ જો સમજણપૂર્વક વિચારાય ને તો માણસ સાચામાં સાચું ને ઊંચામાં ઊંચું જીવન પણ જીવી શકે છે. અને હોય છનય છન અને ક્ષણે ક્ષણે વિચારો બદલાતા રહેતા હોય તો દુઃખ સુખ, સુખ દુઃખ એ આવતા જતા રહેવાના. આમ હંમેશા જીવન રથ અયોધ્યા તરફ આગળ વધતો હોય. જીવન રથ જ્યારે જીવનના અંતિમ છેડે તરફ પહોંચવા માટે નીકળ્યો હોય ત્યારે હોય છનય છન મગન વિષાદા. પણ પ્રભુ વગરનો જીવન રથ શું થાય? માણસને સ્થિરતા આપે જ નહીં રહેવા. એમ પ્રભુ વગરના રથને લઈને ચાલતા આ નિષાદો એ પણ પોતાના મનની સ્થિતિને આવી અનુભવી રહ્યા છે. સુમંતજીને શું કરવાનું? રથમાં બેસી જ રહેવાનું. એક તો દુઃખી છે, પ્રભુના વિયોગમાં દુઃખી છે, પરિણામ પણ સમજે છે, કારણ આખરે મહામંત્રી, અને એ પરિણામને ભવિષ્યના પરિણામને નજર સમક્ષ રાખીને વ્યાકુળ થાય છે, દુઃખી થાય, અતિ પસ્તાય કે મહારાજ દશરથજી આ કામ મને ક્યાં સોંપ્યું, અને સોંપ્યું તો સોંપ્યું પણ હું શું કરીને આવ્યો? મને તો આજ્ઞા હતી કે ચાર દિવસ વન દેખડાઈ બન દેખરાઈ ચાર દિન જઈને પાછા લઈ આવજો. સુમંત તમે બુદ્ધિશાળી છો માટે તમને સાથે મોકલું છું. મહામંત્રી હોવા છતાં રાજકુમારોના પ્રભુના સારથી તરીકે મોકલ્યા છે. તમે જ જાઓ, બીજા કોઈ સારથીઓને ના મોકલશો. તમે સમજુ છો, વ્યવહારુ છો, બુદ્ધિશાળી છો, એટલે રામ એમને નહીં માને. 14 વર્ષના વનવાસને પિતાની આજ્ઞા પ્રમાણે એ પોતે દ્રઢ રહેશે, પણ તમે ગમે તે રીતે તમારી આવડતથી વ્યવહારથી એમને વાળી લાવજો, એટલા માટે મને મોકલ્યો છે. અને હું જો ખાલી રથ લઈને જઈ રહ્યો છું, પરિણામ આખું પોતાની નજર સમક્ષ છે, અને એટલા માટે હોય સોચ સુમંત્ર વિકલ દુઃખદી. અત્યંત દુઃખી માણસ, ગરીબ માણસ હોય જે મહામંત્રી છતાંય દીન છે, તેને ગરીબમાં ગરીબ કહેવાય. આટલી મોટી ઊંચી પદવી ઉપર હોવા છતાંય એને દીન કયો? દુઃખી તો હોય પણ બિચારો બાપડો દીન, ગરીબ ગરીબડો કહી દીધો. ભગવાન વગર ગમે એટલી પદવીઓ હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી સત્તા કે સૌંદર્ય હોય, પણ ભગવાન વગર માણસ ગરીબ છે, ભિખારી છે, દીન ભિખારી, અને પાછો દુઃખી. ભગવાનને માટે ભગવાન ક્યાં મળશે, કેવી રીતે મળશે, કેટલા મળશે, ક્યારે મળશે? દરેક જીવ માત્ર ભિખારી દીન છે ભગવાનને મેળવવા માટે. અને એટલે સુમંતજીને પણ એ સ્થાને મૂકી દીધા છે. હોય સુમંત, સુમંતને જ સંબોધીને કહ્યું છે, સુમંત કેવા થઈ ગયા છે અત્યારે? વિકલ, વ્યાકુળ, દુઃખી અને દીન. ગરીબ હોય, દુઃખી હોય અને વ્યાકુળ, એટલે એની અવસ્થા કેવી કે પોતાને પોતાનું જીવન પણ ફિક્કું, નિરસ, નકામું લાગતું હોય કે હવે આ જીવનને શું કરવાનું, ધીક જીવન. હવે ભગવાન વગરનું આ જીવન શા કામ. જેમ ચૈતન્યમ શિષ્ય મધ્ય નિગમ ગતિગીરા કથ્યતે યદ, દરેક નામાં મહારાજ ચૈતન્ય સ્વરૂપે બેઠેલા છે અને ચૈતન્ય સ્વરૂપે મહારાજ જો શરીરમાંથી ઉભા થઈ જાય તો પછી બાકી શું રહે? ધીક જીવન. એ શરીરને સીધું ઉપાડીને લઈ જવું પડે. મોટામાં મોટો કચરો, પ્રદૂષણ, જલ્દીમાં જલ્દી એનો નિકાલ કરો. તો કે આ શરીર એને લઈને મારે અયોધ્યામાં જવાનું. ધીક જીવન. ભગવાન વગરનું જીવન સાવ નિષ્ફળ, નકામું. જેમ લવણ વિના બહુ વ્યંજન જઈશ, અનેક પ્રકારના વ્યંજનો, શાક, ચટણી, ભાજી, અથાણા બધા હોય પણ કશાયમાં મીઠું જ ન હોય, એમ જીવનની અંદર બધી જ વ્યવસ્થાઓ, બધા જ ભોગ, બધી સંપન્નતા હોય પણ પ્રભુ ના હોય તો જીવી તો જુઓ એ વૈભવની વચ્ચે કેટલા કેટલા ટકી શકો છો? પ્રભુ સિવાય કોઈ પણ વૈભવ, કોઈ પણ જીવન ધીકું લાગતું હોય છે અને એટલે જ સુમંદજી બોલ્યા છે ધીક જીવન.